તારીખ 16/7/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 28. પ્રવચન નંબર 28.
અસ્મિતા અનુગત સમાધિ, અસ્મિ અસ્મિ એટલે હોવું, મૂળ સત્પર શબ્દ છે અસ્મિ, હોવા પણ સત્તા સત્તાને સૂચક છે. અહમ બ્રહ્માસ્મિ એમ કે છે ને, અહમ અસ્મિ હું છું, મૂળ શબ્દ છે અસ્મિ. પરપદને પોતાનું માનીને જીવને અનાદિથી જન્માદિ દુઃખ સહન કર્યા. પરપદને પોતાનું માનીને જીવે અનાદિથી જન્માદિ દુઃખ સહન કર્યા, એટલે એને પોતાની હૈયાથી ત્યાં સ્વીકારી પરપદમાં. પણ એક અસ્મિતા અનુગત સમાધિ પ્રાપ્ત કરી નથી. છઠ્ઠો સમાધિમાં છઠ્ઠો ગુણ પાનું છે મારા સમાધિ વર્ણન નામનું પ્રકરણ છે, એમાં અન્ય મતીઓ સમાધિ કેવી કેવી કે છે એ વાત આવી ગઈ. હવે જૈન દર્શન અનુસાર 13 ભેદે સમાધિ ની વાત કરે છે. 13 પ્રકાર, સમાધિ તો એક જ છે પણ 13 પ્રકાર થી એને વાત કરે છે. પોતાનું હોવાપણું પરપદ માં શરીર આદિ માં માનીને જીવે અનાદિથી જન્મ મરણ આદિ દુઃખ સહન કર્યા છે, પણ એ અસ્મિતા અનુગત સમાધિ પ્રાપ્ત કરી નથી. પોતાની સત્તાને અનુસરીને સમાધિ પ્રાપ્ત કરી નથી એમ જણાવ્યું છે. પોતાની સત્તાને અનુસરીને તે જન્માદિ દુઃખ દૂર કરવા માટે આ સમાધિ શ્રી ગુરુદેવ કહે છે. હું કહું છું એમ નથી કહેતા, શ્રી ગુરુદેવ કહે છે. શ્રી ગુરુ આમ કહે છે, અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. આ 4 વેદ છે એનું એક મુખ્ય વચન છે. 4 વેદ ને 4 જેમનો ટ્રેડમાર્ક હોય ને, 4 વેદ ના 4 વચનો છે, એમાં અહમ બ્રહ્માસ્મિ એ એક વેદ નું વચન છે. બીજું છે તત્વમસી, તત્વ છું તું, તે હું તત્વ છું, તત્વમસી હું તત્વ છું એમ. બીજું એક સૂત્ર છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન તે બ્રહ્મ છે, તત્વ યાદ નથી. એ બધા સુધી યજુર્વેદ નું છે. યજુર્વેદ એટલે આયુર્વેદ જેને કહેવામાં આવે, શરીર આકૃત વિજ્ઞાન જેને, તબીબી વિજ્ઞાન એવું એક વેદ. ત્રણેમાં વાત એક જ છે અને આપણને એમ લાગે કે એ બરાબર છે. શ્વેતાંબરો એમ જ કે છે આજે. હા, શ્વેતાંબરો તો ઇતિહાસ બતાવે તમને, જુઓ અમારામાંથી કેવી રીતે દિગંબરો નીકળ્યા હતા ને, ક્યારે નીકળ્યા હતા ને કેવી રીતે નીકળ્યા હતા એનો ઇતિહાસ બતાવે છે. એ પુસ્તકો બનાવી નાખે. એટલે શ્રીમદજીએ એ પ્રશ્નને ગૌણ કરી નાખ્યો કે ભાઈ, બધા અજ્ઞાન પ્રકારના જેટલા મતો છે, અન્ય મતો કે જે અવાસ્તવિક છે, વસ્તુના વાસ્તવિક સ્વરૂપ સાથે જે અભિપ્રાયને મેળ નથી, અને એક વસ્તુગત અભિપ્રાય જે જૈન મત જેને આપણે કહીએ છીએ, સ્વાભાવિક વસ્તુ જેવી છે તેવો, એ બધા અભિપ્રાયો જગતમાં અનાદિથી જીવો ધરાવે છે. બધા પ્રકારના અભિપ્રાય ધરાવનારા જીવો અનાદિથી છે, કોઈ જૂનો નથી ને કોઈ નવો નથી. માટે જૂના નવા ઉપર એની કિંમત આંકવાનું છોડી દો તમે. શું કેમ કે જ્ઞાનીઓ અને સિદ્ધો અનાદિથી છે, જગત અનાદિની અજ્ઞાનીઓનું જગત પણ અનાદિથી છે. જયારે બે પક્ષ વાળા અનાદિથી છે, પછી આ જૂના છે માટે સાચા ને આ નવા છે માટે સાચા ની વાત ક્યાં વિચાર જ કરવાની રહી, એનો વિચાર ક્યાં કરવાનો રહેશે? એ વાત નથી કેવી રહી. સત્યનો સત્યપણે ઓળખીને નિર્ણય કરવો, અસત્યને અસત્યપણે ઓળખીને નિર્ણય કરવો, બસ આ યોગ્ય છે જીવના માટે. અહમ બ્રહ્માસ્મિ એટલું એટલું વેદવચન છે. બ્રહ્મ બ્રહ્મ એમાં શું છે કે જે વેદ છે, ઉપનિષદ નો વિષય છે, એમાં સાંખ્ય મત ની પ્રધાનતા છે અને એમાં સર્વવ્યાપક બ્રહ્મ લીધો છે. એ બધું એક જ છે, આખું જગતની અંદર વ્યાપકપણે એક જ હું પરમ તત્વ છું, તમે હું જુદા નથી. પછી એકો આમ બહુ છે અમે, પછી જુદા જુદા રૂપે હું દેખાઉં છું પણ હું જ છું, પણ એમાં હું પણ છોડ. એ પછી એમાં લોજિક શું ઉભું કર્યું છે, લોજિક બહુ સારું ઉભું એને લખું કર્યું છે કે જે રાજદ્વેષ થાય છે ને બે પણ સ્વીકારતા રાજદ્વેષ થાય છે. આ તમારું આમ આ ઘર મારું, આ ઘર તમારું, માટે મને મારા ઘર પ્રત્યે રાગ, તમારા ઘર પ્રત્યે મને દ્વેષ. આ મારું તારું થયું ને એ જ અજ્ઞાન છે. બે હોય તો મારું તારું થાય ને, કે માટે મારું તારું મટાડવા માટે બે પણ ન માનવું ન્યાય લીધો છે. જળ ચેતન ના અનંત અસ્તિત્વ ધરાવનારા પદાર્થોનો એમાં નિષેધ છે. પણ એ લોકો એમ કહે છે કે તમે એ જેને સ્વીકારો છો એ જ તમારું અજ્ઞાન છે. જ્ઞાન જણાય છે તો જ્ઞાન કેવડું કેટલામાં એનો દ્રવ્ય શું, ક્ષેત્ર શું, કાળ શું, ભાવ શું, એ બધી વ્યવસ્થા છે જૈન દર્શન. અહીંયા તો પછી કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિષય જ નથી રહેતો. જયારે બીજી ચીજ જ નથી, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? સ્વભાવ વિભાવ વિચારવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? ક્યાં ચૂકી જાય છે એ વાત. તમે એમ કહો છો કે આ હું છું, આ બીજો છે, એ અજ્ઞાન છે, એમ કહો છો ને? તો અજ્ઞાન કોને થયું? અજ્ઞાન કોક ને થયું ને, હે? તમને તો નથી, કેમ કે તમે તો બધાનું એક માનો છો કે તમને અજ્ઞાન નથી અને મને અજ્ઞાન છે. તો આપણે બે એક છું, એકને અજ્ઞાન જગ્યાએ જ્ઞાન, એક જગ્યાએ અજ્ઞાન, આ શું છે? કઈ વસ્તુ છૂટી જાય છે. વેદાંતને મળવા નથી તમારે સગા થાય છે. ના બધું એક માનો ને પછી કાંઈ પણ ના માનો. એક નરકે જાય, એક સ્વર્ગે જાય, એકને બહુ દુઃખ થાય, એકને કાંઈ દુઃખ ન થાય, એક લીલા લહેર કરતો દેખાય, દુખી 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 બહુ દુખી દેખાય, આ બંને એક કેવી રીતે તમે માનશો? ત્યાં પરસ્પર વિરુદ્ધ દશા છે, જ્ઞાન અને અજ્ઞાન, સુખ અને દુઃખ, બંને એક કેવી રીતે કરશો? બરાબર, ભ્રમ મને ભ્રમ છે એમ તમારે કહેવું છે ને, અને તમને ભ્રમ નથી એમ પણ તમારે કહેવું છે ને, કે આપણને બંને ભ્રમ છે એમ કહેવું છે? છૂટી જાય છે વાત, નથી થતી. ની રીતે વિચારીએ છીએ એટલે આમ બ્રહ્માસ્ત્ર ને આપણને બરાબર લાગે છે. કલ્પના બીજી છે આખી એની પાછળ. ધ્યાનમાં બેસે છે અને સમાધિ ની એવી વાતો કરે છે. સમાધિ ના તો મોટા ગ્રંથો છે. બુદ્ધિવાળા માણસો ઘણા થયા, સૂક્ષ્મ વાળા માણસો ઘણા થયા, ઋષિઓ મુનિઓ શંકરાચાર્ય વગેરે બહુ થયા, ઘણું સાહિત્ય રચાણું. એટલે શ્રીમદજીએ કીધું ને કે આ જૈનના નામે થાનકવાસીનો વાળો આવે છે કે પૂરા 5 પુસ્તક કોઈ રચ્યા નથી, કોઈ બુદ્ધિવાળો જ થયો નથી. કે બુદ્ધિ હોય તો શાસ્ત્ર રચે ને, કે પુસ્તક બનાવવું હોય તો બુદ્ધિ જ હોય. કે કોઈ 5 પુસ્તક પૂરા કોઈ રચ્યા નથી. કે અસલ તો મૂર્તિ પૂજક ના 45 માંથી 32 જુદા કાઢી નાખ્યા. હા, મારા શાસ્ત્ર કોઈ રચ્યા નથી, કોઈ રચના કરનારો બુદ્ધિવાળો થયો જ નથી. કે આ વેદાંત જેવા અન્ય વર્તન અન્ય દર્શનમાં હજારો ગમે શાસ્ત્રો છે, ત્યાં હજારો શાસ્ત્રો છે. આમાં તો 5 શાસ્ત્રો નથી પૂરા. કે જૈન નું નામ શું જોઈને આપે છે? કે હું તો મૂર્તિને ઉડાડીને એ બહુ કડક થયા છે. શ્રીમદજી મૂર્તિને ઉડાડી એમાં બહુ કડક થયા છે. મૂર્તિનો નિષેધ કરે જ્ઞાની ને પણ ઉકરાટો આવી જાય છે. સત્યમાં એવું છે ભાઈ, મૂર્તિ જેવું તો કોઈ બીજું એક ન્યાય તો શાસ્ત્ર કરતા મૂર્તિ નું નિમિત્તત્વ વધે છે. એક ન્યાય એવો છે કે શાસ્ત્રમાં છે એ આત્માનું વર્ણન છે શબ્દોથી, જયારે જૈન પ્રતિમા તો આત્માનું મૂર્તિમંત સ્વરૂપ છે, અમૂર્ત ની મૂર્તિ કરી નાખે છે, દેખાડે છે. એક કહે છે અને એક દેખાડે છે, બે વચ્ચે મોટો ફેર છે. કહેવામાં વસ્તુ પરોક્ષ છે, દેખાડવામાં વસ્તુ પ્રત્યક્ષ છે. એટલો બધો મોટો ફેર છે. એનો નિષેધ કરે એટલું સરળ નથી કરતા. એનો નિષેધ કરાય એમ કે લખું શકો તમે વિતરાગતાનું અને ધ્યાનનું અવલંબન જે એવી જીન પ્રતિમા, એનો અજ્ઞાનપણે એક વાડો ચલાવવા, જુદો વાડો ચલાવવા માટે નિષેધ કર્યો. દોરો ધાગા જેવી વાત થાપીને એની અમે થાપ્યો. હું હું પછી દોરો ધાગો એને તો મુખ્ય છે ને, એ સિવાય તો બીજું કાંઈ એને જુદા પડવાનું સાધન નથી. તો મૂર્તિ ન જોઈએ તો કે બીજું જોઈએ શું તારે? અમારે મો પતિ જોઈએ બસ. આટલામાં એ થાય છે બહુ કડક ની શક્તિ, બહુ જ અવલંબન નો નિષેધ કર્યો. ધ્યાન ના અવલંબન નો નિષેધ કર્યો છે. જોવે જ્ઞાની એટલે સીધું પોતાનું સ્વરૂપ જોવે છે, ડાયરેક્ટ. જ્ઞાની લક્ષમાં છે ને વસ્તુ. ભગવાનની મૂર્તિ જોવે છે તો સીધું જ પોતાનું સ્વરૂપ જોવે છે. આમ હું ખરે અંદરમાં આમ મારું આવું ચેતન ધીમ આ રીતે હું બિંબ જ છું, હું જ દિનબિંબ છું, આવું જ મારું દિનબિંબ છે. તે આગળ એનું ઠરવાનું ચાલુ થાય, જોવે એ ભેગું ઠરવાનું ચાલુ થાય છે. ચારિત્ર નું કારણ જ્ઞાનીઓને તો ધ્યાનનું એટલે ચારિત્ર નું કારણ છે, અજ્ઞાનીઓને જ્ઞાનનું ને સમ્યક દર્શન નું કારણ છે, અને મુમુક્ષુને ભેદ જ્ઞાન નું કારણ છે. ભેદ જ્ઞાન ન કરતા હોય એને ભેદ જ્ઞાન નું કારણ છે, ભેદ જ્ઞાન કરતા હોય એને સમ્યક દર્શન નું કારણ છે, અને સમ્યક દર્શન પરિણમતા હોય એને ધ્યાન નું ચારિત્ર નું કારણ છે. બધા તબક્કે જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી મુનિ દર્શન કરવા કેમ આવે છે? મુનિરાજ દર્શન કરવા આવે છે, એનું કારણ છે. એ તો ચારિત્રમાં આવેલા છે, સર્વસંગ પરિત્યાગી છે તો પણ જેમ દર્શન કરવા આવે છે. એટલે વિકલ્પ છે ને, વિકલ્પ ને સામે આલંબન આપે છે. એટલે અને હાવ અબુધ જેવા હોય એને સાતાનું કારણ છે. હાવ અબુધ ગમાર એને સાતાનું કારણ છે. એને સાતા ઉભી એમ છે દર્શન કરે ત્યાં. એટલે એનો અર્થ એમ છે કે એકાંતે ઉપકારી છે, એકાંતે સર્વ જીવને ઉપકારી છે. કોઈને પ્રતિકૂળતા એટલે એમાં શું વાત છે કે એને નિષેધ શું અપેક્ષા એ કર્યો એમ કે છળ પકડી લીધો, હિંસાનો એક છળ પકડી લીધો, મંદિર બનાવો એટલે હિંસા થાય. એકાંતે જે એમ કે લાભનું કારણ છે, એકાંતે બધાને સુખનું કારણ છે, એકાંતે બધાને ઉપકારી છે, અને અનુપકારી થવાનો કોઈ પ્રસંગ જ નથી, અવસર જ નથી, એનો નિષેધ કરીને તો બધું કરી છે એટલે કડક થઈ ગયા. પણ એ તો એવું છે કે જ્યાં છળ પકડે ને એ બધા ગોશાળા જેવા હોય. ગોશાળાએ શું કીધું કે તમે નિયત થપો છો કે નિયત થપાય જ નહીં ના, એનો નિયત વાદ હતો, નિયત એને થાય પૂછું કે તમે નિયત થાપો છો ને હું નિયત થાપું છું. તો પછી એને તને આમ થાય તો કે ના તો નિયત નથી કે શું, તારું કોઈ લૂંટે તો એ નિયત છે કે નહીં, તો ના તો હું સામનો કરું કે લૂંટવા ન દઉં કે કેમ નિયત નથી કે એના જેવું છે. બધું નિયત ખરું પણ મને લૂંટે તો એમાં નિયત નહીં. એ મંદિર બનાવવામાં હિંસા થાય પણ ઉપાસ રહી તો કે ના એમાં વાંધો નહીં ઠીક. એવું દરેક જ્યાં વિપરીતતા હોય ત્યાં સાંગોપાંગ ન્યાય સંપન્નતા હોય જ નહીં. જ્યાં જ્યાં વિપરીતતા હોય ત્યાં સાંગોપાંગ ન્યાય સંપન્નતા નીકળે જ નહીં. ત્યાં ઉતરે નહીં તો ક્યાં ક્યાં રહીએ પણ અત્યારે કોઈને ખબર નહીં હોય, કાતો એ તો કોઈને અત્યારે ખબર નહીં હોય એવું લાગે શું. પણ પછી આ ઉપાશ્રય બનાવવાનું નીકળ્યું ક્યાં છે? જયારે સાધુઓ ઉપાશ્રયમાં ઉતરતા નથી તો પછી આ ઉપાશ્રય એ લોકોએ બનાવવાનું શરૂ ક્યાંથી કરી નાખ્યું? શ્વેતાંબરનું જોઈને મંદિર નું અનુકરણ કરે નહી, ઉપાશ્રયનું કરે તો પછી ગ્રસ્તના ઘરમાં રહેવાય નહીં, ગ્રસ્ત ઘરના ઘરમાં નિવાસ કરાય નહીં.
ખાલી કરો,
ખાલી કોના માટે? ગ્રસ્તે પોતાના માટે બનાવ્યું હોય ને ખાલી રાખ્યું હોય, કુદરતી ખાલી હોય તો ઉતરે એમ છે ને. ખાલી હોય તો ઉતરે, પણ એવું તો કઈ બધું બને નહીં. પ્રકારની ક્રિયાનો નિષેધ છે ને, એ લોકો જેમ પ્રસાદ ધરાવે બીજું કરે ત્રીજું કરે આ કરે તે કરે એવું કઈ આપણે ત્યાં બીજી આરંભ સમારંભ ની પરિસ્થિતિ નથી એટલે એટલો ફરક પડે ને ખબર બાહ્ય દ્રષ્ટિએ તો આચારમાં તો ફરક છે જૈનો ના આચારમાં નહીં નથી દેખાડી શકાય એવી ચીજ નથી દેખાડે છે વર્ણન ન કરી શકાય એવી ચીજ જીન પ્રતિમા દર્શાવે છે અંતર્મુખપણાનું શું વર્ણન કરો જીન પ્રતિમા સીધું જ અંતર્મુખપણું દેખાડે છે વિતરાગતા તો રાગ નો નાશ એવી કેવી રીતે દેખો વર્ણન શું કરો એનો પ્રતિમા જુઓ એટલે વિતરાગતા નીતરતી વિતરાગતા મળે એ વાત લંબાવીને ભાવીજીને નિગમને એ પૂજ્ય છે ત્યાં સુધી વાત લઈ લીધી છે દેવના પ્રકરણમાં ભાવીજીની વાત લઈ લીધી છે સ્થાપનાનો વિષય છે ને દેવનું પ્રકરણ સ્થાપનાનો વિષય પોતાના સ્વસંવેદનને સંભાળે છે સ્વસંવેદનનું શું વર્ણન કરે વેદનનું વર્ણન શું કરે જીન પ્રતિમાના દર્શનથી દર્શન કરનાર પોતાના સ્વસંવેદનને સંભાળે છે અથવા પોતાના સ્વસંવેદનના સ્મરણથી સંભાળે છે પોતાને સ્વસંવેદનમયી આત્માને સંભાળે છે બહુ સારો વિષય મારું સ્વરૂપ કેવું કે આ જીનબિંદ છે મારું જ સ્વરૂપ છે સીધું એમ જ આવે એમાં એ તો બહુ ન્યાય પણ કોઈ લોકોત્તર ન્યાય છે એની અંદર સમજાય તો એની કિંમત જુદી આવે એવું અને નહીં તો તનની મતની જેમ એ દર્શન કરીને વ્યા જાય દરેક પોતપોતાના મંદિરમાં દર્શન કરવા જાય થોડો અન્ય મતીઓ મંદિરો એટલે જ થાય પા મૂર્તિઓ એટલે સ્થાપિત એ લોકોએ જૈન જૈન ધર્મનો બાહ્ય વૈભવ જોઈને પણ એ લોકોને એમ થયું કે લોકોને આકર્ષણ કરવા હોય તો આપણે આ અનુકરણ કરવું પડશે અમારે મંદિર છે ને આવો અમારા મંદિરમાં દર્શન કરવા શું હવે થોડી ઘણી નકલ કરીને પણ એટલા માટે સ્થાપ્યું કે એને મંદિર બનાવ્યા માથે શિખર બનાવ્યા માથે ધજા લગાવી બધું કર્યું એને મૂળ તો અહીંથી પરંપરા તો અહીંથી એ જન્માદી દુઃખ દૂર કરવા માટે આ સમાધિ શ્રી ગુરુ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ હું છું જીવનો પ્રકાશ દર્શન જ્ઞાન છે દર્શન જ્ઞાન એ જીવનો પ્રકાશ છે જીવ સદા પ્રકાશે છે દર્શન જ્ઞાનથી જીવ સદા પ્રકાશે છે અથવા પ્રસિદ્ધ થાય છે પ્રકાશ થાય એનો પ્રસિદ્ધિ થાય જીવ દર્શન જ્ઞાનથી પ્રકાશતો હોવાથી પ્રસિદ્ધ છે સ્વજીવમાં લેવું પછી અન્ય જીવની વાત નહીં પોતાનો જીવ પોતાના દર્શન જ્ઞાનથી પ્રકાશતો હોવા પ્રકાશે છે હું જીવ છું એમ કેમ નક્કી કર્યું કે મારા પ્રકાશથી કયા પ્રકાશથી કે દર્શન જ્ઞાનના પ્રકાશથી હું જીવ છું એમ પ્રસિદ્ધ મને થાય છે આમાં લક્ષ લક્ષણની ચર્ચામાં એ જ વાત કીધી છે ને અમૃતચંદ્ર આચાર્ય પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, જ્ઞાન પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ કેમ પ્રસિદ્ધ છે? જ્ઞાન માત્ર સ્વસંવેદન પ્રસિદ્ધ પ્રસિદ્ધત્વાત, સ્વસંવેદનને લઈને એનું પ્રસિદ્ધપણું છે. વેદનથી પ્રકાશે છે, વેદનથી પ્રસિદ્ધ થાય છે, બીજું પ્રસિદ્ધ થવાનું કોઈ સાધન નથી. જ્ઞાન દર્શનથી જીવ સદા પ્રકાશે છે. સંસારમાં શુદ્ધ પરમાત્માને શુદ્ધ દર્શન જ્ઞાન હોય છે. ગુજરાત એવું જ્ઞાની છે સંસારમાં, શુદ્ધ પરમાત્મા અર્યંત દેવ, એમને શુદ્ધ દર્શન જ્ઞાન હોય છે. અને અંતરાત્માને એક દેશ શુદ્ધ દર્શન જ્ઞાન હોય છે. સાધક અવસ્થા અંતરાત્માને દર્શન જ્ઞાનનો પ્રકાશ ગ્નીને દેખે જાણે છે. એ દર્શન જ્ઞાનનો પ્રકાશ જે કોઈ જેનામાં જ્ઞેયત્વ છે તે બધાનું એને જ્ઞાન થાય છે, જાણવું થાય છે, દેખવું થાય છે. તે શક્તિ શુદ્ધ છે. એવી જે શક્તિ છે તે શક્તિમાં કોઈ મિલાવટ થઈ શકતી નથી, કેમ કે એ તો શક્તિ રૂપે છે. વ્યક્તિમાં ફેરફાર થાય, શક્તિમાં ફેરફાર થાય નહીં. તે શક્તિ શુદ્ધ છે, તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન જ્ઞાન આત્મા વગર હોય નહીં. આ દર્શન જ્ઞાન આત્મા વગર હોય નહીં. જ્યાં જ્યાં દર્શન જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. દર્શન જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. જ્યાં જ્યાં દર્શન જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, એમ દર્શન જ્ઞાનથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. અસ્તિત્વ ગ્રહણ છે દર્શન જ્ઞાન નહીં. દર્શન જ્ઞાનથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. આ જરા વિચારણીય વિષય છે. ઘણા એમ કહે છે અસ્તિત્વ પકડો, અસ્તિત્વ પકડો, અસ્તિત્વ પકડો. ક્યાંથી પકડશો? કે દર્શન જ્ઞાન વગર અસ્તિત્વ ગ્રહણ થાય નહીં. આ વિદ્વાનો અહીંયા ભૂલા પડેલા છે. અસ્તિત્વને પકડો. અસ્તિત્વ લક્ષણ લેવું, સત દ્રવ્યમ દ્રવ્ય લક્ષણમ, સત દ્રવ્ય લક્ષણ કહ્યું છે સૂત્રમાં. પણ એ તો છે દ્રવ્યનું સામાન્ય લક્ષણ લીધું છે. જીવનું લક્ષણ સત નથી લીધું, ઉપયોગ લક્ષણો જીવો લીધું છે. જીવને ઉપયોગ લક્ષણ કીધા છે. જીવની વાતમાં ઉપયોગની વાત છે, બેમાં ફેર છે. જીવનું લક્ષણ શું? સત્તા કે સત કે ઉપયોગ? તો કે ઉપયોગ, એમાં વિવાદ ચાલે છે. સત્તાથી પકડવો આત્માને, સત્તા જીવનું લક્ષણ છે, ઉપયોગ નહીં.
ઉપયોગ લક્ષણ
સતદ્રવ્ય લક્ષણ અમે આવે છે ને, બે સૂત્ર છે. સતદ્રવ્ય લક્ષણ છે એ છ દ્રવ્યના લક્ષણમાં વાત છે, અને ઉપયોગ જીવના લક્ષણ એ વાત છે. દલાલી નો કે ભાઈ તો ઉપયોગ એ જીવનો સ્વભાવ છે અને અસ્તિત્વ એ જીવનો સ્વભાવ છે. મુક્ષુ એ શું કરવું? જયારે અનેક સ્વભાવ છે અને લક્ષણના સૂત્રો બે જગ્યાએ છે, તો મુક્ષુ એ શું કરવું? આ પ્રશ્ન છે. ક્યાંથી પ્રયોજન ની સિદ્ધિ થાય? અસ્તિત્વ થી થાય કે જ્ઞાન થી થાય? બેનશ્રીના પ્રશ્ન પૂછો. વિવાદ ત્યાં છે. પ્રશ્ન પૂછો. પ્રશ્ન એમ પૂછો કે જેમ આત્મા અસ્તિત્વપણે છે, અસ્તિત્વ સ્વરૂપે છે, એમ આત્મા જ્ઞાનપણે, જ્ઞાન સ્વરૂપે પણ છે. મુમુક્ષુ એ ક્યાંથી શરૂ કરવું? અસ્તિત્વથી કે જ્ઞાનથી? આ પ્રશ્ન કર્યો. જ્ઞાનથી જ્ઞાનથી શરૂ કરવું. જ્ઞાન સ્વરૂપે છું એમાં અસ્તિત્વ આવી જાય છે. જ્ઞાનથી જ અસ્તિત્વ, જ્ઞાન એવું પ્રસિદ્ધ છે કે જ્ઞાનથી અસ્તિત્વ પકડાય છે, એટલું કહ્યું. પણ બીજું પડખું નહોતું કહ્યું, એટલું ચોખ્ખું કરાયું કે જ્ઞાનમાં અસ્તિત્વ આવી જાય છે, પણ અસ્તિત્વમાં જ્ઞાન નથી આવતું. બરાબર છે? તો કે હા, બરાબર છે. કેમ કે અસ્તિત્વ સામાન્ય છે, ક્ષયમાં છે, માટે એમાં જ્ઞાન ન આવે. જ્ઞાનમાં અસ્તિત્વ આવી જાય છે. શ્રદ્ધાનો વિષય અસ્તિત્વ છે, અને સમ્યક દર્શન અમારે કરવું છે માટે અસ્તિત્વ ગ્રહણ કરવું છે એમ લેવાય છે. જે કલ્પના થાય છે મોક્ષને, જે કલ્પના થાય છે એનું કારણ આ છે કે શ્રદ્ધાનો વિષય શુદ્ધ સત્તા છે, એટલે અસ્તિત્વ છે. માટે અસ્તિત્વ ગ્રહણ કરી એટલે સમ્યક દર્શન ઊભું થાય, ઉત્પન્ન થઈ જાય. તો કે નહીં, જ્ઞાન જ સાધન છે, અને જ્ઞાનના સ્વસંવેદન કાળે મિથ્યાત્વ પલટીને સમ્યક થાય છે એમ છે. એવા ભાવ કરે છે, તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન જ્ઞાન આત્મા વગર હોય નહીં, એ મારો સ્વભાવ છે એમ દર્શન જ્ઞાનને પ્રતીતિમાં માને. આ પ્રતીતિ કરે, દર્શન જ્ઞાન સ્વરૂપે છું એમ પ્રતીતિ કરે. પ્રતીતિમાં શું આવશે? સત્તા ગ્રહણ કરશે, પણ દર્શન જ્ઞાન સ્વરૂપે છું એમ લેવું, એવો ભાવ કરવો એમ પ્રતીતિમાં માને. અહમ અસ્મિ, હું છું એમ પોતાને દર્શન જ્ઞાનમાં સ્થાપે. અહમ અસ્મિ એમાં પણ દર્શન જ્ઞાનમાં સ્થાપે પોતાને, એમ કહે. હું છું પણ ક્યાં સ્થાપીશ તું એમ કહે છે. દર્શન જ્ઞાનમાં ચૈતન્યપણામાં તું સ્થાપ, ભેદથી કહેવું હોય તો દર્શન જ્ઞાન, અભેદથી કહેવું હોય તો એ ચૈતન્યમાં પોતાને સ્થાપ. હું છું એમ પોતાને દર્શન જ્ઞાનમાં સ્થાપે, ધ્યાનમાં અહમ અસ્મિ એમ માને, અને ધ્યાનમાં પછી જે શ્રદ્ધા જ્ઞાન થઈ ગયું, હવે ધ્યાન કરવામાં અહમ અસ્મિ અહમ એમ ટૂંકું કરવા માટે, કારણ કે નિર્વિકલ્પ થવું છે ને, તો વિકલ્પ જેટલા ઓછા થાય એટલું લેવું છે. બીજા પદમાં ટૂંકું કરી નાખ્યું, બ્રહ્મ કાઢી નાખ્યું, જ્ઞાન દર્શન કાઢી નાખ્યું. ધ્યાન તો નિર્વિકલ્પ છે ને. જેમ દેહમાં અહમ બુદ્ધિ ધરીને પોતાપણું માને છે, તેમ દર્શન જ્ઞાનમાં હુંપણું માનીને બુદ્ધિ ધરે. દર્શન જ્ઞાનમાં ધ્યાનમાં અહમપણું માને ત્યારે અનાદિ દુઃખનું મૂળ એવું દેહાભિમાન છૂટે. આત્મામાં આત્માપણું અહમપણું થાય ત્યારે દેહમાં અહમપણું છૂટે, બે જગ્યાએ ન રહીએ એક સાથે. સ્વરૂપમાં પોતાપણું જાણે અને જ્ઞાન સ્વરૂપ ઉપયોગ હું છું, સ્વરૂપમાં પોતાપણું જાણે અને જ્ઞાન સ્વરૂપ ઉપયોગ હું છું, જ્ઞાન સ્વરૂપ ઉપયોગ હું છું એવી અહમ બ્રહ્મ બુદ્ધિ આવે ત્યારે બ્રહ્મમાં અહમ બુદ્ધિ આવતા એવું સુખ થયું. બ્રહ્મમાં અહમ બુદ્ધિ આવતા એવું સુખ થયું કે દુઃખ લોક ને છોડી ને અવિનાશી આનંદ લોક ને બે જગ્યાએ લોક લીધું છે. બ્રહ્મ એટલે ધ્રુવ તત્વ ને બ્રહ્મ કહે છે. અહમ બ્રહ્મ બુદ્ધિ, હા અહમ બ્રહ્મ બુદ્ધિ, હા એવી અહમ બ્રહ્મ બુદ્ધિ. એમાં શું છે, બ્રહ્મ જે શબ્દ છે એ જ્ઞાન દર્શન ને પણ સૂચવે છે અને ત્રિકાળી ધ્રુવત્વ ને પણ સૂચવે છે. સ્વભાવ, ધ્રુવ જે સ્વભાવ છે એને બ્રહ્મ કહે છે. જેમ કે હું પણ બ્રહ્મ છું અને એક પરમાણુ પણ બ્રહ્મ છે. બ્રહ્મ છે એટલે ત્રિકાળ શાશ્વત એક રૂપે છે એના સ્વભાવથી એને બ્રહ્મ કહે છે. બ્રહ્મ ન ફરે, નોટ એટ મારું બ્રહ્મ વાક્ય છે, ભ્રમ એટલે ન ફરે એને ભ્રમ કહેવાય, ધ્રુવ રહે એને ભ્રમ કહે છે. મારું વચન તે બ્રહ્મ વચન છે એમ નથી કહેતા, એટલે કે એ વચન નહીં ફરે. ભ્રમ એટલે ન ફરે એને ભ્રમ કહે છે, એવું ને એવું જે સદાય રહે એને ભ્રમ કહે છે. આ મૂળ સાયન્સી છે. જૈન દર્શન ની તો વાત જ ક્યાં છે, જૈન દર્શન ની તો વાત જ જૈન દર્શન માં એમ કીધું કે હું પણ ભ્રમ છું, હું પણ ભ્રમ છે અને તે પણ ભ્રમ છે. શું કીધું? હું પણ ભ્રમ, તું પણ ભ્રમ અને તે પણ ભ્રમ. આ તો બધા ત્રિકાળ છે, એ બધાનું એક કીધું એને કે બધું મળીને એક ભ્રમ છે, માત્ર બધું ભ્રમ છે. આ બધી ગાયો છે પણ બધી ગાય પ્રત્યેક જુદી જુદી છે. એક ટોળું કીધું ને, કઈ સંગ્રહ નહીં થયું, ટોળું એક કીધું પણ એ સંગ્રહ નહીં થયું એમ વચન છે. એ ટોળાનો અર્થ જ એમ થાય છે કે એની અંદર ઘણા છે એનું નામ ટોળું. રૂપિયાની થેલી 1000 રૂપિયાની આ કોથળી છે, તો 1000 રૂપિયા એક થયો કે 1000 જુદા જુદા થયા, પ્રત્યેક જુદા જુદા એમ. જ્યાં ગ્રહિત મિથ્યાત્વ છે ત્યાં કલ્પના માંથી ઉત્પન્ન થયેલી ગ્રહિત મિથ્યાત્વની બધી વાતો છે. જેને જેને ગ્રહિત થાય એ મૂળ માયને સતને વિશે કોઈ અસતરૂપ કલ્પના થઈ છે. જરાક ખીસો કલ્પના થઈ ગઈ. એટલા માટે વિચાર અને સીધા અવલોકન જ્ઞાનમાં શું તફાવત છે? કે વિચારમાં વસ્તુ પરોક્ષ છે ત્યાં કલ્પના થવાનો અવકાશ છે, અવલોકનમાં વસ્તુ પ્રત્યક્ષ છે અને જ્યાં વસ્તુ પ્રત્યક્ષ છે ત્યાં કલ્પના થતી નથી. આ તો ફેર છે. ઘણો ફેર છે, બહુ મોટો ફેર છે. એટલે પદ્ધતિમાં અવલોકન લેવાનું કારણ એ છે. વિચાર પદ્ધતિ બહુ મર્યાદિત વાત છે, વસ્તુ પરોક્ષ રહી જાય છે. ગમે એટલું વિચારે તો વસ્તુ પરોક્ષ રહે છે, અવલોકનમાં તો વસ્તુ પ્રત્યક્ષ છે. જેમ દેહમાં અહમ બુદ્ધિ ધારી પોતાપણું માને છે તેમ દર્શન જ્ઞાનમાં હું પણ માનીને અહમ બુદ્ધિ ધરે, એમ દર્શન જ્ઞાનમાં હું પણ કરે એમ કહે છે. દર્શન જ્ઞાનમાં ધ્યાનમાં અહમ પણ માને ત્યારે અનાદિનું દુઃખ મૂળ એવું અભિમાન દેહાભિમાન છૂટે, સ્વરૂપમાં પોતાપણું જાણે અને જ્ઞાન સ્વરૂપ હું છું, જ્ઞાન સ્વરૂપ ઉપયોગ સ્વરૂપ હું છું એમ એવી અહમ બ્રહ્મ બુદ્ધિ આવે. એવી રીતે જ્ઞાન સ્વરૂપમાં અહમ બ્રહ્મ બુદ્ધિ આવે, ધ્રુવપણું આવે ત્યારે બ્રહ્મમાં અહમ બુદ્ધિ આવતા, એટલે બ્રહ્મ કહો કે સ્વભાવ કયો, ત્રિકાળી સ્વભાવમાં અહમ બુદ્ધિ આવતા એવું સુખ થયું કે દુઃખ લોકને છોડીને અવિનાશી આનંદ લોકને લોક શબ્દ લીધો, ત્યાં દુઃખના અનુભવને છોડીને આનંદના અનુભવને પામ્યો. આનંદ લોક આખો લોક છે, આનંદ લોક કેમ તે રીતે લોક અનુભવમાં આવે છે, લોક કે આનંદના અનુભવને પામ્યો, દુઃખાનુભવને છોડીને આનંદના અનુભવને પામ્યો એમ કે છે. એટલે ત્યાં શું છે, લોક કેમ તે એટલે અનુભવમાં આવે તે, અવલોક કેમ તે એના ઉપરથી અવલોક શબ્દ આવ્યો છે. મૂળ શબ્દ તો લોક છે, પછી એના ઉપરથી અવલોક એમ સમજાયો. હા, સમ્યક દર્શન પ્રાપ્ત થયું, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું, સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું, સમ્યક પુરુષાર્થની પ્રાપ્તિ થઈ. આનંદ પોતે તો સમ્યક જ છે. પાંચે મુઠ્ઠો ગુણ લઈ લેવો. હા, તો આનંદ લોક લીધો ને એમાંથી ઓલું અવલોકન યાદ આવ્યું. એ તો વાત તો અનંતા જ્ઞાનીઓની એક જ છે, શૈલી બધાની જુદી જુદી. હા, તેર ભેદ લીધા છે, સમાધિ ના તેર ભેદ લીધા છે. અને બ્રહ્મ સમાધિ અન્ય મતિ પણ કહે છે, અને જૈન મતિ પણ બ્રહ્મ સમાધિ કહે છે. એમાં મોટો ફેર છે એમ કહ્યું છે. વાત અનંત જ્ઞાનીઓની એક, છતાં બધા જ્ઞાનીઓની શૈલી અનેક, સૂત્રો અનેક, બધાનો સિદ્ધાંત એક, અને છતાં બધા જ્ઞાનીઓની જે શૈલી છે એ બધી જ શૈલી સુંદર છે. એકને બતાવે છે માટે બધામાં સુંદરતા છે, કેમ કે એનો વિષય સુંદર છે માટે શૈલી પણ સુંદર છે. નહીતર આ તકલીફ થાય છે. ગુરુદેવની શૈલી અમને બહુ ગમે, અમને શ્રીમદની શૈલી એટલી નથી ગમતી, એવી ગુરુદેવની શૈલી ગમે એમ ગુરુદેવ વાળા એમ કે, તો ઓલા શ્રીમદ વાળા એમ કે, અમને શ્રીમદની શૈલી એવી ગમે છે ને અમને તમારા ગુરુદેવની શૈલી નથી એવી ગમતી. ભાઈ બે શૈલી સુંદર છે ને બે ગમે ત્યાં તું ઠેકાણે આવ્યો, એક ગમે છે ત્યાં સુધી હજી તારું ઠેકાણે નથી આવ્યું. શૈલી બધાને સુંદર છે. દીપસિંહજીની શૈલી લ્યો, હિંમતજીની શૈલી લ્યો, ટોડરમલજીની શૈલી લ્યો, ગુરુદેવની શૈલી લ્યો, ભેંસરીની શૈલી લ્યો, ભગવાનજીની શૈલી, બધાની જેને જેટલી શૈલી બધી સુંદર લાગે છે. બધામાં પોતપોતાની મૌલિકતા અને સુંદરતા રહેલી છે. ગમે તે જ્ઞાનની શૈલી બહુ સુંદર શૈલી છે, એ પણ એટલી સુંદર શૈલી છે રાજમલજીની. હે સરસ ભાવાર્થ કરીને એ કઈ ચોખવટ કરે છે, બહુ સરસ વાત કરે. વસ્તુ સુંદર છે ને એ શૈલીનો વિષય જ એટલો સુંદર, સર્વાંગ સુંદર છે એટલે એને કહેનાર તો એની ભાષામાં સુંદરતા આવ્યા વિના રીએ જ નહીં. શું કે છે, હું દુઃખ લોકને છોડીને આનંદ લોકને સુખ લોકને પામ્યો, હું બ્રહ્મ, હું બ્રહ્મ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ, હું બ્રહ્મ, હું બ્રહ્મ છું, એમ વારંવાર બુદ્ધિ દ્વારા પ્રતીતિ કરે. બુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા પ્રતીતિ કરે, પ્રતીતિ દ્વારા જ્ઞાન કરે એમ નહીં, જ્ઞાન દ્વારા પ્રતીતિ કરે, શ્રદ્ધાપૂર્વક, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય ત્યારે કેટલોક કાળ ધ્યાનમાં એવો પ્રતીતિ ભાવ દ્રઢ રહે, પછી એ પ્રમાણે દ્રઢ રહેતા રહેતા અહમપણું પણ છૂટી જાય અને અસ્મિ છું એવો ભાવ રહે. એ અનુભવ પ્રકાશમાં લીધું છે. અહમ બ્રહ્માસ્મિ, એમાં બ્રહ્માસ્મિ રીએ, અહમ અસ્મિ રીએ બ્રહ્મ છૂટી જાય, પછી પછી એટલું ખાલી અસ્મિ રીએ એમ કે છે, હું એવો ભાવ પણ રહી જાય છે. અસ્મિ એટલે ચૈતન્ય છું એવો ભાવ રહે, દ્રઢ રહેતા રહેતા અહમ પણ હું પણ છૂટી જાય અને અસ્મિ છું એવો રહે, છું માં હું પણ આવી ગયો એમ, છું 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 માં હું પણ આવી ગયો અને હું છું એમાં બ્રહ્મ પણ આવી ગયો એમ. અસ્મિ એટલે ચૈતન્ય છું એવો ભાવ રહે, ચૈતન્ય હું છું એવો ભાવ અસ્મિ ભાવ રહી જાય છે, એવો ભાવ રહી જાય, છું છું એવો ભાવ રહી જાય ત્યારે પરમાનંદ વધે. વિકલ્પ ઘટતા ઘટતા વિકલ્પ ઘટી જાય છે એમ કે છે. અને વચનાતીત મહિમાનો લાભ થાય, એને વચનાતીત મહિમાનો લાભ થાય, પરમાનંદ વધે ત્યારે વચનાતીત મહિમાનો લાભ થાય એટલે પ્રાપ્તિ થાય. તથા સ્વપદની પ્રતીતિ રૂપ રહ્યા કરે, સ્વપદની નિર્વિકલ્પ પ્રતીતિ રૂપ રહ્યા કરે, સ્વપદ છે નિર્વિકલ્પણે પ્રતીતિ રૂપ રહ્યા કરે, અસ્મિતા અનુગત સમાધિ કહીએ એ પ્રકારને અહીંયા અસ્મિતા અનુગત સમાધિ, અહમ બ્રહ્માસ્મિ એવા વિકલ્પથી નિર્વિકલ્પ સુધી આવે ત્યારે એને અસ્મિતા અનુગત સમાધિ કહીએ. તો પૂર્વ પર્યાયના ભેદ ફાયદા છે, સમાધિ તો સમાધિ છે એક પ્રકારની. એનાથી અપૂર્વ આનંદ વધે છે અને એવી સમાધિમાં અપૂર્વ આનંદ વૃદ્ધિગત થઈ જાય છે. અહમ અસ્મિ અર્થાત હું છું એવો શબ્દ છે, સ્વરૂપમાં હું છું એવો ભાવ તે તેનો અર્થ છે, કે હું મારા સ્વરૂપમાં છું એવો અહમ અસ્મિનો અર્થ થાય છે. અને તે બંનેનું જાણપણું તે જ્ઞાન છે, શબ્દનું પણ જ્ઞાન અર્થનું પણ જ્ઞાન, તેને જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રમાણે ત્રણ ભેદ આમાં પણ લગાડવા, એ બધી જગ્યાએ વિશે શબ્દ, શબ્દનો અર્થ અને એ બંનેનું જ્ઞાન, શબ્દ અર્થ અને જ્ઞાન. પ્રકૃતિ અનુસાર વચન નો ઉત્પાદ શું છે કે પૂર્વ ની વાચા વર્ગણા ની જે પ્રકૃતિ નો અનુબંધ થયો છે એ પ્રમાણે વચન વર્ગણ આવશે. એ કઈ જીવ નું સ્વરૂપ નથી અને જીવ એનો કરતા હરતા નથી. પૂર્વ જે પ્રકારનો પ્રકૃતિ યોગ થયો છે એ પ્રકારે ઉદય આવશે, એ પ્રમાણે થશે. એટલે ભાષાને માથાકૂટ તો જ્ઞાનીઓ ક્યારેય કરતા જ નથી. બધાની ભાષામાંથી ભાવ પકડાય છે એટલે એની સુંદરતા અનુભવાય છે. બસ આ સીધી સાદી વાત છે.